अनुवाद 9। श्रीजी महाराजना अनादि मुक्तोनी आ दिव्य सभा ने हूँ कोटान कोटी वंदन करू छु। ज्या महाराज त्या अनादिमुक्त, अने अनादिमुक्त त्या महाराज। महाराजे आजना दिवस ने एवो तो आकर्षक, चित्ताकर्षक, चित्त निरोधक एवो सरस बनाव्यो छे। एनो प्रताप ज एक चमत्कार छे। आ दिवस कोनो? अनादि मुक्तराज सोमचंद बापानी पुण्यतिथिनो दिवस। वचनामृत जयंती बे दिवस सुधी थई, जेम बे अग्यारस होय छे ने, गई काले पण हती अने आजे पण छे। वचनामृतनी तो वात ज जुदी छे, ए तो श्री मुखवाणी मुक्तना परचा छे, ए पण श्रीजी महाराजना ज छे। जेम रामकृष्ण भाईए तथा गोविंद भाईए एमनी वात मां कह्युं, एम जे कई परचा चमत्कार के दिव्य प्रभाव देखाय छे ए केवल श्रीजी महाराजना ज छे। मारे तो भगवानने विषे केवल प्रेम ज हतो, हवे ए प्रेम ज होय तो शू खबर पड़े। कोई वस्तु ज न गमे, मुक्तोना अंग प्रकृति जुदा जुदा होय ने, ए अंगनी वात केटलीक वार महाराजना मुक्तो एटला माटे करता होय छे के ते उपयोगी होय अने जीवनमां बधायने स्पर्शे। एवी घणी वातो मुक्तोए करेली पण छे। सोमचंद बापा पासेथी केटलीक विगतो मैं पूछी पूछीने कढ़ावी अने एमणे सत्य पण कहेली। मैं कहूं, तमारा जीवननो एकाद प्रसंग तो कहो तो भविष्य में काम आवे। तो कहे, जू हूँ एक बार बधू काम करी ने पछी आखड़तो पाखड़तो गमे एम करीने घरे आव्यो। रस्ता में रात पड़ी गई हती, कई काम हतो, लांबी वात तो करे नहीं। बापा पासे आवी पहुंचा अने बापाश्री तेनी राह जोईने आम बेसी रहेला, जे मां पोतानो दीकरो मोड़ो पड़े ने राह जुए एम राह जोता हता। बापा कहे, अहो आटलू बधू मोड़ू कर्यू, हूँ तो क्यारनो ए वरसादनी जेम राह जोउं छू। चिंता थती हती कि आ छोकरो केम मोड़ो पड़ो। पछी सोमचंद बापाए कहूं कि बापा, तमे तो अंतर्यामी छो, एमा कोई शंका नथी, अने तमे आम बधी लीला बतावीने एम कहूं कि तू केम मोड़ो पड़ो। तमे बधू जाणो छो ने हूँ कहूं ए सारू कहवाय। त्यारे बापाए समझावा माटे एम कहूं कि जुओ, हूँ पूछूं त्यारे भले हूँ बधू जाणतो हूँ तो पण तारे मने बधू कही देवानू। बापा, एम केम, एनू शू कारण? तो बापाए कहूं, जो आ जे हूँ जाणतो हूँ तो तू एम धारे के हूँ बधूज कही दू तो आश्चर्य उभा थाय। आवा आश्चर्योनी अपेक्षा बधाए राखे, त्यारे हूँ जो मारू अंतर्यामीपणू ढांकू नहीं तो भगवाननी मूर्तिमां जोड़ावाने बदले ऐश्वर्योमां जोड़ाई जाए, एने ऐश्वर्यो ज माफक आवे, अने पछी भगवान के मुक्त ऐश्वर्य न बतावे तो मनुष्य भाव आवी जाए। ए मनुष्य भाव जेवी बुरी चीज एके नहीं। कोईए गोपाळानंद स्वामी ने प्रश्न करेलो के स्वामी, तमने कोईना विषे कोई दिवस मनुष्य भाव आवेलो खरो, कोई संत पुरुष ने विषे? तो स्वामी एम कहू, કે સંત પુરુષને વિશે તો નહીં, પણ કોઈને વિશે મનુષ્ય ભાવ નથી આવતો. પછી એને એમ થયું કે કોઈને વિશે એટલે ગમે તેવો હોય, પંચ વર્તમાન પાળતો ન હોય, બરાબર સરખો ન હોય, તોય એના વિશે સ્વામીને મનુષ્ય ભાવ ન આવે? એ તો વિચારમાં પડ્યા. સ્વામી નજરે જોતા હોય કે બરાબર નથી અને એના વિશે મનુષ્ય ભાવ ન આવે, તો સ્વામીએ મનુષ્ય ભાવનો અર્થ સમજાવ્યો કે જો ભાઈ, સાધન દશામાં જરૂર મનુષ્ય ભાવ આવે. દિવ્ય ભાવમાં કોઈ દિવસ કોઈને વિશે મનુષ્ય ભાવ નથી આવતો. મનુષ્ય ભાવ એટલે મનુષ્ય જે પાપ કર્મ કરે છે એ પાપ કર્મ અનાદિ મુક્તો નજરે જુએ છે, એને ખબર પડે છે, એનું અંતર એને દેખાય છે. જેમ અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય છે, એમ ભગવાનના અનાદિ મુક્તોને દરેકે દરેકનું અંતર જો જાણવાને ઈચ્છે તો એવું ને એવું દેખાય. આપણે આ ઘડીએ જે વિચારવાના છીએ ને બીજી ઘડીએ જે વિચારવાના છીએ એ ભગવાનના પ્રતાપે એમના જાણ્યામાં આવે છે. મનુષ્ય ભાવનો અર્થ એ કે દેખાય બધું પણ એનું જાણપણું રહે, પણ એના વિશે તિરસ્કાર કે અભાવ આવે નહીં. એ મનુષ્ય ભાવનો છેલ્લો અર્થ છે. અનાદિમુક્ત જે ભગવાનની મૂર્તિમાં રહેતા હોય એના વિશે મનુષ્ય ભાવ ભૂલે ચૂકે ન લાવવો. એક દાખલો આપો કે ગોપાળાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય મહાનુભાવાનંદ સ્વામીના દર્શન કરવા હળવદ ગયા. સ્વામીના એક બીજા પણ શિષ્ય હતા, બેની જોડ હતી. સ્વામીને કહ્યું કે સ્વામી, અમે મહાનુભાવાનંદ સ્વામીને દર્શને જઈએ છીએ. સ્વામી શ્રી મહાનુભાવાનંદ સ્વામીની પ્રશંસા કરતા, તેમના ગુણોની પ્રશંસા કરતા, એટલે આ સંતોને તેમના દર્શનની ઈચ્છા થઈ અને ગયા. મહાનુભાવાનંદ સ્વામી આ સંતોને આવેલા જોઈ એકદમ ઊભા થયા, કહે અહો, એમ કહીને ભેટ્યા, આવકાર્યા. પછી એમની વૃત્તિ મહારાજે ખેંચી લીધી અને તેઓ જમવા બેસી ગયા. તેઓ એક પિત્તળની થાળીમાં જમતા હતા અને એ ભૂલી ગયા કે આ સંતો આવ્યા છે. આ સંતો હજી સાધન દશામાં હતા તો પોતે અપમાનિત લાગ્યા કે અરે, આ સ્વામી પાતરમાં જમતા નથી, પિત્તળની થાળીમાં ખાય છે. હમણાં આપણને ભેટ્યા પછી થઈ રહ્યું, આપણે જાણે છીએ જ નહીં, આપણી તો પડી જ નથી અને પોતે જમવા બેસી ગયા. અરે, આમને શું ભેળા થઈએ, મૂકોને વાત, અહીં આવવાથી શું ફાયદો? એમ વિચારી તેઓ તો તરત પાછા જ વળ્યા. હજી મહારાજના દર્શને ન કર્યા, તાનમાં ભૂલી ગયા અને સીધા પાછા વળી ભાગવા જ માંડ્યું. એટલામાં મહાનુભાવાનંદ સ્વામીએ મહારાજને જમાડી લીધા. સ્વામી શિષ્યને કહે, પેલા સંતો આવ્યા હતા તેમને જમાડ્યા, ક્યાં બેસાડ્યા, શું કર્યું? તો પેલા શિષ્ય કહે, સ્વામી શું કરે, તમે એવું કાંઈ કહ્યું નહોતું. સ્વામી કહે, અરે કંઈ અક્કલ છે? હું તો મહારાજને જમાડવામાં મૂર્તિ દેખાતી હતી એટલે ભૂલી ગયો, પણ તારી બુદ્ધિ ક્યાં જતી રહી હતી? તારે બેસાડીને જમાડવા જોઈએ ને. તો પેલા શિષ્ય કહે, સ્વામી તમે કંઈ બોલ્યા નહીં તો મારે શું કરવું? સ્વામી કહે, અરે જા જા દોડ, જ્યાં હોય ત્યાંથી લઈ આવ, નહીતર અપરાધ થઈ જશે અને મહારાજ વઢશે અને ઠપકો આપશે. પછી બધાને દોડાવ્યા, પણ પેલા સંતો એટલું બધું દૂર નીકળી ગયેલા કે હાથ આવ્યા નહીં. પછી સંતો પોતાને સ્થાને પહોંચ્યા, આવીને સ્વામીના આમ તેમ દર્શન કર્યા, પણ બીજી વાત કરી નહીં. એમને એમ થયું કે સ્વામીને આવું શું કહેવું, એટલે મગજમાંથી વાત કાઢી નાખી. એમ કરતા 6 મહિના થયા, ત્યારે ગોપાળાનંદ સ્વામીની ઈચ્છાથી ચૈતન્યમાં મહારાજના દર્શન થતા હતા તે બંધ થઈ ગયા. મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ, ધ્યાન કરે તોય મૂર્તિ ન દેખાય, મૂર્તિ ન દેખાય ને બીજું દેખાય, જે ન જોવાનું હોય એ દેખાય. તો પછી બંનેને એવું થયું, તે બે સંત સાથે હતા, કે આ શું થાય છે, તમને સારું ધ્યાન થાય છે? તો કહે, મને એવું થાય છે. બે જણાને એમ થયું કે આવું કેમ થાય છે, મહારાજની મૂર્તિ દેખાય નહીં, એ કઈ જાતનું? પછી મૂંઝાણા એટલે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, આવું કેમ થાય છે, શું કારણ? અમે કોઈ આજ્ઞા લોપતા નથી, ધર્મ નિયમે યુક્ત રહીએ છીએ, અને આ શું વળી? તો સ્વામી કહે, ક્યારથી થાય છે? તો કહે, લગભગ 6 મહિનાથી થાય છે. સ્વામી કહે, અચ્છા, એવું કંઈ તમને યાદ આવે છે કે તમે કંઈ ખોટું કર્યું હોય? તો કહે, ના સ્વામી, અમે કંઈ ખોટું નથી કર્યું. સ્વામી કહે, ના ના, ખોટું કર્યું હશે. પછી તરત જ કહ્યું કે તમે મહાનુભાવાનંદ સ્વામીના દર્શન કરવા ગયા હતા? સંતોએ કહ્યું, હા ગયા હતા. પછી એમણે વાત કરી કે એ સ્વામી પિત્તળની થાળીમાં જમતા હતા, અને એટલે એમને વિશે સંકલ્પ થયો હતો. સ્વામી કહે, અરે મૂરખ, જમાડનારે મૂરખ અને જોનારાએ મૂરખ, એમને તો પારસની થાળીમાં જમાડો તોય ઓછું છે, કારણ કે તેમના મુખે જમનારા મહારાજ છે. એ પાત્ર તો તારા માટે છે, એમના માટે નહીં. તું પાત્રમાં ખાઈશ ત્યારે મહારાજ દેખાશે. આવો સંકલ્પ કર્યો એમાં આમ થાય છે. પછી તો બહુ જ કહ્યું, ઉગાડે પગે જા અને સ્વામીની માફી માંગ, તો મૂર્તિ દેખાશે. ઉનાળો હતો, તેમાં ઉઘાડા પગે ગયા તો પગમાં ફૂલ્લા પડી ગયા. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પોતે તેલ વગેરે ચોપડીને સારવાર કરી. પછી સ્વામી કહે, ગોપાળાનંદ સ્વામી દયાળુ થઈને કેમ આટલા બધા આકરા થઈ ગયા, તમને આમ મોકલ્યા? પછી સંત કહે, આપના વિશે આવો સંકલ્પ થઈ ગયો હતો, એટલે મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. સ્વામી કહે, ભલે થઈ ગયો, જા, માફ બધું, આવો ભેટીએ. પછી ભેટ્યા એ ભેગી જ મૂર્તિ દેખાણી. એટલે કહેવાનો અર્થ એ છે કે મનુષ્ય ભાવ ભગવાનના મુક્તો સંતો વિશે કે કોઈના વિશે કરવો નહીં, જાણપણું રાખવું, પણ અભાવ લેવો નહીં, કારણ કે એ એની મેળે સુધરે ને. ઉત્ક્રાંતિ એક દીમાં થઈ જાય, રાતોરાત થઈ જાય, વાર લાગે થોડી, સત્સંગ કરતા કરતા અંતે ભગવાન એની એવી સ્થિતિ કરશે. અરે બાપાની વાતમાં છે કે કોઈકે પૂછ્યું કે બાપા, ધર્મ નિયમે યુક્ત હોય, પંચવર્તમાન પાળતો હોય, પણ ઉપાસનામાં કચાશ હોય તો એની શી ગતિ થાય? તો બાપાએ પોતે કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ જે બ્રહ્માંડમાં પ્રગટ હોય અને અનાદિમુક્ત વિચરતા હોય તે જોગમાં એને મૂકે અને એના લીધે એનું અજ્ઞાન ટળી અને ઉપાસના પરિપક્વ થઈને ભગવાનના સુખમાં પહોંચે. કેટલા દયાળુ! કરુણાસાગર વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે આવો ઉત્તર કર્યો કે તમારો કરુણાસાગરનો એક દાખલો તો દો. આ કરુણાસાગર પોતાની દ્રષ્ટિમાં આવે એટલે કામ કરી નાખે. સોમચંદ બાપાને યાદ કરતા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ, દાદા ખાચર, બધા જ મુક્તો આંખ સામે આવે. આ સભામાં એમના જે ગુણગાન ગાયા તેથી અત્યંત આનંદ થાય છે. તેમાં હું પણ મારો સૂર પુરાવું છું. ઘણી જ વાતો છે, પણ એક વાત કહું કે સોમચંદ બાપાનું વ્યક્તિત્વ અનોખું લાગે અને એમના વિચરણ જેવો હજી સુધી કોઈ દાખલો થયો નથી. ભગવાન વિવિધ સમયે મુક્તોના અંગ અલગ અલગ રાખે છે. એ અંગોની વાતો કરું ને તો કલાક થઈ જાય, પણ મજા આવે. હજી એ ઊભા થાવ નહીં, બરોબર? એ સોમચંદ બાપા તે આપણા ગુરુદેવ સમાન અને ભગવાનની મૂર્તિના સુખમાં મૂકી દેનાર બાપાશ્રી આપણા ગુરુવર્ય જ્ઞાન ગુરુજી. એથી આગળ વધીને શું કહીએ? પણ ભગવત સ્વરૂપ સ્વામી કહેતા કે બાપા એટલે બાપા. મેં પૂછેલું કે તમને સુખ કોણે અપાવ્યું? સ્વામી કહે, અરે મૂર્તિ ત્રણેય અવસ્થામાં દેખાતી હતી, પણ સુખ ભોગવાવું જોઈએ ને, તે નહોતું થતું. તે બાપાએ કર્યું. મેં કહ્યું, તમે હવે એવું કરી શકો? તો કહે, ના, એ વાત ન થાય. એ સુખ શું છે તે વાતો કરીએ, પાત્ર કરીએ, પણ બાપા જેવું કામ ન થાય. તે સ્વતંત્ર મુક્ત દશા બતાવતા હતા, એટલે અનાદિ મુક્તની વાત જુદી છે. આ સોમચંદ બાપાની તિથિનો દિવસ અને એક અબજી બાપાનો પ્રાગટ્ય દિન, આ પ્રસન્નતાના દિવસો છે. કારતક સુદ એકાદશીનો દિવસ ક્ષત્રિય ઉજવીએ છીએ. બાપાની વાત બહુ ન્યારી છે. એ મૂર્તિની વાત ન્યારી એટલે ન્યારી. વાત પતી ગઈ? બસ, બધા મુક્તો ખૂબ રાજી રહેજો. આ સભામાં જે વાતો થઈ, જે પ્રવચનો થયા, એવા બીજી સભામાં થાય? એવા થાય જ નહીં. બીજી સભામાં તો શું બોલવું ને શું નહીં એ જ વિચાર આવે, બરોબર? કારણ કે બધાને સાચવવાના. અને અહીં તો એક જ વાત કે મહારાજની મૂર્તિ, ચૈતન્યને મુક્ત કરી દીધો. હવે બીજી વાતો ક્યાં કરવાની હોય? આમાં જેવો આનંદ આવે તેવો બીજી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો એ ઉપયોગી છે, પણ આવો આનંદ ન આવે. કારણ કે એ સાધન છે અને મૂર્તિની વાતો એ સાધ્ય છે. સાધનની વાતોમાં કોને રસ ન મળે? જે મૂર્તિના આનંદ માટે ઝંખતો ન હોય એને સાધન દશાની વાત બહુ ગમે. બધા રાજી રહેજો. સારાંશ: અનાદિમુક્ત સાથે મહારાજ સદાય હોય જ છે. દરેક મુક્ત પોતાના અંગ જુદા જુદા એટલા માટે રાખે છે કે જીવોના અંગ પણ જુદા હોવાથી દરેકને એ ઉપયોગી બને. અનાદિમુક્ત અંતર્યામી હોવા છતાં તેઓ જ્યારે કંઈક પૂછે ત્યારે જવાબ આપવો, તેઓ દરેક વખતે અંતર્યામીપણું બતાવે તો જીવો મહારાજને મૂકી તેમનામાં જોડાય, માટે તેવું કરતા નથી. અનાદિમુક્તને વિશે મનુષ્યભાવ જીવનું બગાડી નાખે છે. કોઈ જીવને વિશે પણ મનુષ્યભાવ લાવવો નહીં. સાધન દશામાં મનુષ્યભાવ આવે, પણ દિવ્યભાવમાં કોઈ વિશે મનુષ્યભાવ આવતો નથી. દિવ્યભાવમાં બધું જાણતા હોવા છતાં તિરસ્કાર આવતો નથી. જીવની ઉત્ક્રાંતિ ધીમે ધીમે જ થાય. તે ઉત્ક્રાંતિમાં ઝડપથી આગળ વધવા કોઈના વિશે મનુષ્યભાવ લાવવો નહીં. ઉપાસના પરિપક્વ થાય પછી જ જીવ મહારાજના સુખમાં પહોંચે. ઉપાસના કાચી હોય ત્યાં સુધી મહારાજ જે બ્રહ્માંડમાં પ્રગટ હોય ત્યાં જન્મ ધરાવી મુક્ત દ્વારા અજ્ઞાન ટાળી પછી સુખમાં મૂકે એ એમની કરુણા. અનાદિ મુક્ત જ જીવને મહારાજના સુખની પ્રાપ્તિ કરાવી શકે છે, બીજા કોઈથી એ વાત બનતી નથી. અનાદિ મુક્ત બિરાજમાન હોય એ સભામાં મૂર્તિની જ વાતો થતી હોવાથી જીવોને વિશેષ આનંદ આવે છે.